પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃત, એમાં આપણે 31 નંબરનો બોલ ચાલે છે. પાનું 19 ઉપર આપણે આવ્યા છીએ. તપની વ્યાખ્યા ચાલતા એમાં આવે છે કે શુભ ભાવ જે સાધક દશામાં હોય છે, અનશન ઉણોદરી આદિનો વૃત્તિ પરિસંખ્યા હોય છે, રસ ત્યાગ હોય છે, એવા પ્રકારના જે બાહ્ય તપ હોય છે, આવતીકાલે જ 10 લક્ષણમાં આવશે ને તપનો, તેમાં 6 અભ્યંતર અને 6 બાહ્ય. તપ કેટલા પ્રકારના? 12. એના બે ડિવિઝન પાડીએ તો અંતરંગ ને બહિરંગ. વિકલ્પથી ભેદ છે. ખરેખર તો આપણે જે આગળ આવ્યું સ્વરૂપ પ્રતપન અને ઈચ્છા નિરોધ તપ છે, એ તો વિકલ્પના કાળે આ બધા ભેદો છે. તો એ બધા કેવા છે કે એ કોઈ નિજરાનું એ કારણ નથી. છે 19માં પાને બીજી લાઈનમાં છે ને, તેમાં શુભરાગ રહ્યો છે તે ગુણ કરે એટલે નિજરાનું એ કારણ નથી. તો શું છે નિજરા? કોને કહેવાય? પુણ્ય પાપ રહિત સ્વભાવના જોરે શુદ્ધતાની વૃદ્ધિ. અસ્તિ નાસ્તિ આવી ગયું. શું આવ્યું? પુણ્ય પાપ રહિત. એમાં કોણ આવી ગયું? આશ્રવ બંધનો નિષેધ આવ્યો. કારણ કે અહીંયા શુદ્ધતાની શું થવાની છે? વૃદ્ધિ. અને પુણ્ય પાપ કેવા છે? બે આશ્રવ છે. અને આશ્રવ પૂર્વક શું થવાનું છે? બંધ થવાનું છે. માટે પુણ્ય પાપ રહિત એ તો નાસ્તી આવ્યું. તો જોર કોનું? આશ્રય કોનો? અવલંબન કોનું? જોર શું હશે? આમ જોર કઈક અમને આમ ફિઝિકલી આમ કયો તો કઈક જોર જેવું લાગે ને, મસલ્સ પાવર આમ એવું કયો તો કઈક ખબર પડે. આ વળી જોર કયો હશે? જેમ હમણાં આપણે શરીરથી જુદો ગણવું એ જ્ઞાન બળ મુજબ, શેમ આવ્યું? તો કઈક આવ્યું હતું ને, શેમ આવ્યું હતું? અમિત ગતિ આચાર્ય કૃત એ છે, એમાં એમને સામાયિક પાઠ લેખા છે આખા, અને એમાં આ એનું આ ગુજરાતી પદ્યાનુવાદ છે. એક બળ હોય છે, ઘણાનું કેવું હોય છે? ડિસિઝન પાવર, એક નક્કી નિર્ણયનું, નિર્ણય કર્યું એ પ્રમાણે જ કામ, દરેકના પોતપોતાના રીતે હોય છે ને. એમ અહીંયા કોનું જોર લેવું છે? સ્વભાવનું જોર છે. સ્વભાવનું જોર એટલે શું? સ્વભાવ તરફનો એનું એકત્વ ઝુકાવ કોઈ દી છૂટે નહીં. કઈ પરિસ્થિતિમાં? કોઈ પણ પરિસ્થિતિ હો, તો એ સ્વભાવના જોરે. અને ત્રીજું શું લખ્યું છે? શુદ્ધતાની વૃદ્ધિ. નાસ્તિમાં શું લીધું? પુણ્ય પાપ રહિત નાસ્તિ. તો અસ્તિ શું આવ્યું? સ્વભાવનું જોર આવ્યું. અને એનાથી શું થાય? શુદ્ધતાની વૃદ્ધિ. શુદ્ધતા પ્રગટ થશે તો એનું નામ શું કહેવાશે? સંવર. અને વૃદ્ધિ થઈ તો એનું નામ શું કહેવાશે? નિજરા. અને પૂર્ણતા થઈ તો મોક્ષ કહેવાશે. શુદ્ધતાની પ્રગટતા, વૃદ્ધિ અને પૂર્ણતા. પ્રગટતાનું નામ શું કહેવાય છે? સંવર. વૃદ્ધિનું નામ શું કહેવાય છે? નિજરા. અને પૂર્ણતાનું નામ શું કહેવાય છે? મોક્ષ. તો એ પુણ્ય પાપ રહિત સ્વભાવના જોરે શુદ્ધતાની વૃદ્ધિ અને એની, અને ત્યારે શું થાય? અંશે અંશે રાગનું ટળવું થાય. રાગ ટાળવા જેવો છે એ અભિપ્રાય કેવી રીતે થાય છે? અંશે અંશે થાય છે. લખ્યું છે અહીંયા અંશે અંશે રાગ ટાળવા જેવો છે એ કેવી રીતે અંશે અંશે થાય ને, એમ લખ્યું છે. અંશે અંશે રાગ નિર્ણય શ્રદ્ધા એક સમયમાં છે, અને એનું પ્રણમન, રાગનું પ્રણમન, ચારિત્રનું પ્રણમન એ ક્રમે થાય છે. નિર્ણય તો એક વાર છે, મારે સોનગઢ જવું છે, એ નિર્ણય કેવો? ક્રમે છે કે લઈ લીધો? પછી એની પ્રોસેસ ભલે થાય, ટિકિટ લેશું ને બેસશું ને જાશું, એ બધામાં શું થશે? ક્રમે એવા ટાઈમ લાગશે. પણ નિર્ણય તો એ કેવો છે? તો અહીંયા એટલા માટે અંશે અંશે રાગનું ટળવું થાય. અને આ પણ કોની વ્યાખ્યા આવી? અંશે અંશે રાગનું ટળવું કોની વ્યાખ્યા આવી? निजरानी नास्ती थी। निजरानी अस्तित्व सु व्याख्या करी सुधिनी वृद्धि अने एनी साथे नेगेटिव नास्तिक थी से नी वात करी अंशे अंशे राग नु टळवू। राग टाळवा जेवो छे एवो अभिप्राय जेना जीवन मा छे एज अंशे अंशे राग ने टाळी सकशे। अजी राग टाळवा जेवो जे निर्णय न थयो तो ई केवी रीते टाळवानो पुरुषार्थ करशे? तो अभिप्राय नो पुरुषार्थ पहेलो छे अने पछी टाळवानो पुरुषार्थ चारित्र नो पछी थाय छे। तो अंशे अंशे राग नु टळवू थाय अने तो आवे छे। चौथे गुणस्थाने आवे तो शुं टळे छे? अनंतानु बंदी रहे। पांचमु गुणस्थान आवे तो अप्रत्याख्यामी। मुनिदशा आवे तो प्रत्याख्याना वाणी अने छेल्ले पछी संजलनना क्रोध मान माया लोभ। तो आ बधुं केवुं जाय छे? क्रमे करीने अंशे अंशे थाय ते निजरा छे। तपसा निजरा च एम श्री उमा स्वामी आचार्य देवे तत्वा सूत्रमां कह्युं छे। तपसा तपसा एटले तप अने एनुं नाम शुं छे? निजरा। ए सूत्र छे तत्वा सूत्रनुं। प्रश्न आमां ए थाय छे कि तप एटले शुं? આપણને બાહ્યમાં ભોજન આદિ આવવું ન આવવું એના ઉપર નજર જાય છે। કાલે વાત થઈ લીધી હતી ભોજનનું આવવું ન આવવું એ બધું કોનું કામ છે? એ શેમ આવે? આપણે ચલન શેમ આવે? નિશ્ચય નિજરામાં આવે કે વ્યવહાર નિજરામાં? નિશાત છે નિશ્ચય વ્યવહાર નહીં। નિશાના તો એ રીતે ત્રણ પ્રકાર છે, એક ભાવ નિજરા, દ્રવ્ય નિજરા। ભાવ નિજરામાં પણ એક અસ્તિથિ એક નાસ્તિથિ, એ રીતે ત્રણ પ્રકારે વ્યાખ્યા તો આવે છે કે ને? તો શરીરમાં ખોરાક ન આવવો એ કઈ દ્રવ્ય નિજરા કે ભાવ નિજરા? કાંઈક તો હોય કે નહીં? એમ કઈ સાવ પૂતગલનું થોડી થાય, આપણે એટલું ન ખાધું એનું કાંઈક તમારે શું કહેવાય, માર્ક ટકા તો આપવા પડે કે નહીં? ન ખાધું અને અમે કાંઈક ખોરાકને યાદ કરી કરી નથી કે આમાં તો બહુ સારા થાય ઉપવાસ સહેજે થઈ જાય છે, તો ફરી ફરીને શરીરની ક્રિયાથી આત્મામાં કાંઈ જ ન થાય અને આત્માના પરમનથી શરીરમાં કાંઈ ન થાય। બે સ્વતંત્ર પદાર્થ છે। સ્વતંત્ર પદાર્થ ન હોત તો છ દ્રવ્યની અંદર જીવ પૂતગલ આવ્યું ક્યાંથી? પણ એટલું એકત્વ થઈ ગયું છે કે એમ આપણને જાણે પૂતગલ વગરનું મારું અસ્તિત્વ જ ન હોય, એટલી એમાં એકત્વની દ્રઢતા અંદરમાં થઈ ગઈ છે। શરીરનું જ શરીર એ જ મારું જાણે શું છે? અસ્તિત્વ છે, સર્વસ્વ મારું શરીરમાં થઈ ગયું છે। એમાં એક રીતે વિચાર કરીએ ઇન્દ્રિય જ્ઞાન છે અને ઇન્દ્રિય જ્ઞાનમાં રૂપી સિવાય શું દેખાવાનું? એટલે એના અભિપ્રાયમાં, એના એટલે આપણા જ અભિપ્રાયમાં કોણ બેસી ગયું છે? શરીર તે હું, આપણું જ્ઞાન શેના થ્રુ કામ કરે છે? મુખ્ય ઇન્દ્રિયથી। અને ઇન્દ્રિય કોને વિષય કરી શકે, રૂપીને કે અરૂપીને? અને એટલે નિરંતર કોણ વિષય બને છે આપણા જ્ઞાનનો? રૂપી। એટલે રૂપી એવા પૂતગલ શરીરને જ આપણે શું માની બેઠા છીએ? પોતાનું અસ્તિત્વ માની બેઠા છે। એમાંથી આખો આ શું કરવાનો છે? શું કરવાનો છે? પલટો મારવાનો, આખો પલટો મારવાનો છે કે આખું શરીરમાં જે એકત્વ, સોગાની જેના માટે સરસ શબ્દ, બેઠક બદલવાની છે। શું કરવાની છે? બેઠક। અત્યારના બેઠક ક્યાં સ્થાપી છે? રાગમાં અને શરીરમાં, મુખ્ય અત્યારના એની પૂતગલ શેમાં સ્થાપી છે? શરીરમાં સ્થાપી છે। એ બેઠક બદલીને હવે શું છે? સ્વભાવમાં કે હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા છું। બસ એકવાર પોતાપણું બદલાવી લે, સ્વભાવમાં અસ્તિત્વ સ્થાપી લે, તારી સાધક દશા શરૂ થયા વગર રહેશે ને। તો અહીંયા એ ઉમા સ્વામીએ તત્વા સૂત્રમાં કહ્યું છે, હવે એનો અર્થ ગુરદેશી કરે છે। તેનો અર્થ એટલે કોનો? તપ। તપ એ નિજરા છે, તેનો અર્થ રોટલા છોડવા તે તપશ્ચર્યા નથી। રોટલા સાવ કાઠિયાવાડી ભાષા છે, પણ કાંઈક કાંઈક તો કરે છે કે નહીં? અચ્છા, એક કોઈ તમે સાવ નો કે તો મોટા મોટા મહાપુરુષોએ, અને એમાં લઈએ તો સર્વપ્રથમ પહેલા તીર્થંકર, એમણે કર્યું કે નહીં? તો પછી અમને શું કામ ના પડે? એ કઈ કામનું હશે તો કર્યું હશે કે નહીં? એમ થઈ ગયું, ચાલો થઈ ગયું, તમે લ્યો, મને વાંધો ને, અમે કરીએ તો તમે કઈ માર્ક ના પણ એને તમે કરો તો કઈ પદ્ધતિ? એને જેમ ન ખાવ રોટલા ખાતા, એમ અમે નથી ખાતા, વાત સીધી છે, એમાં શું કર્યું? એમને ભોજન ન લીધું અને અમે નથી લેતા, એમાં ફરક શું? બીજું શું તમારે જોવું છે? જીવનમાં જ્ઞાનીના ઉદયને જોવે છે, જ્ઞાનીની શારીરિક ક્રિયાને જોવે છે, વચનની ક્રિયાને જોવે છે, અંદર વેદનાની પણતિ નથી જોતા. આ કઈ ખોલી કોરી કોરી જેને કહે ને, ક્રિયાઓ નથી. તે સમયે સાથે તો મુનિદશામાં હતા, એટલે ચારિત્રની ઉગ્રતા હતી તેમને. આ તો કદાચ સમ્યક દ્રષ્ટિ કોઈ ઉપવાસ આદિ કરતા હોય તો. આપણે શું જોઈએ છે? પૂતગલનું ક્ષેત્રાંતર ન થયું એને આપણે જોઈએ છે. પણ તે વખતે તે જ સમયે કોનાથી વેદના એમને વર્તતું હતું? એ આહાર નથી આવ્યો તો પણ એનો સ્વકાળ છે, નથી આવ્યો ભેદના વર્તે છે. તે વખતે ન ખાવાની ઉપવાસની વૃત્તિ એનાથી પણ ભેદના વર્તે છે. અહીંયા તો શરીરમાં એકાકાર અને કદાચ બે ચાર કરનાય ખા તો શું થાય છે? માન થઈ જાય છે. બહુ સરસ એની વ્યાખ્યા આશ્રમમાં આવે છે, લહ્યું સ્વરૂપન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન. આવ્યું ને, લહ્યું સ્વરૂપન, પોતાની સામર્થ શક્તિ કેવું છે એનું તો માપ કાઢ્યું નહીં. ગ્રહ્યું વ્રત, મોટો મોટો વ્રત શેના માટે? લેવા લૌકિકમાં, લોકોમાં. પછી માંડ પરાણે પરિણામ બગાડીને પૂરા કરવાના, પણ સામે શું મળતું હોય છે? લૌકિક માનમાં. અરે જીવનમાં જેને છોડવા અહીંયા આવીએ છીએ એ જ અહીંયા પોષણ કરવું છે? શેના માટે અહીંયા આવીએ છીએ? માન કોઈ પણ કસાય, એને છોડવા આવીએ છીએ અને એ જ ક્ષેત્રમાં એનું પોષણ કરવું છે? જીવનમાં પોતપોતાની વૃત્તિનું, મર્યાદાનો ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ. પરિણામ બગડે નહીં અને છતાં પ્રમાદ પણ ન થાય, બે રીતે એનું. તો અહીંયા ગુરુદેવજી કહે છે કે રોટલા છોડવા એ તપશ્ચર્યા નથી, રોટલા નથી આવ્યા એ તો એનો સ્વકાળ, એ પૂતગલના સ્કંધોનું પડમન છે. એ આવ્યા કે ન આવ્યા એની સાથે તારે કોઈ નિજરાનો, તપનો, ધર્મનો કોઈ એની સાથે સંબંધ એ નથી. તો એ તપશ્ચર્યા નથી, પણ સ્વભાવમાં રમણતા થતા, ફરીથી સ્વભાવમાં રમણતા થતા શું થાય છે? એટલે સ્વભાવમાં રમણતા એટલે શું? સ્વભાવની સ્થિરતા એવી જામે છે કે મારે ભોજન નથી કરવું એવો વિકલ્પ છૂટી જાય. કરવાની એની તો વાત નહીં, પણ ભોજન નથી કરવો એવો વિકલ્પ પણ છૂટી જાય. મુનિરાજ ભોજન ક્યારે કરે? એટલે કરે તો ની વાત, આપણે કરે તો ક્યારે, દિવસના કરે કે રાતના? એટલું પૂછવું છે. મુનિરાજ ભોજન રાત્રિ તો આપણે ન કરીએ એટલે તો મુનિરાજ ન જ કરતા હોય. ચાલો, તો મુનિરાજ ક્યારે કરે? મુનિરાજ નિત્ય ભોજી છે. શું છે? નિત્ય ભોજી, નિત્ય ભોજી. રાત્રિ ભોજન તો આપણે ન કરીએ, મુનિરાજ કરે. હા, અતિન્દ્રિય આનંદનો રસ, પ્રચુર સ્વસંવેદન ક્યારે કરે છે? દિવસ અને રાત. કેટલા કલાક પછી? ક્યાં થોડો ગેપ તો હોય કે નહીં? ક્યારે ક્યારે ક્યારે? સાતમામાં જાય ત્યારે નિરંતર. સરસ સમયસારમાં પાંચમી ગાથામાં એના માટે શું શબ્દ વાપરો છે? જે પ્રચુર સસંવેદન મુનિરાજને છે એ આચાર્યદેવ પોતાની વાત કરે છે. નિરંતર જરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ, શું છે? નિરંતર છઠ્ઠે ગુણસ્થાને આવે તો પણ ત્રણ કસાયના અભાવની વિતરાકતા તો ચાલુ છે ને. નિરંતર જરતો, પછી શબ્દ શું લીધો? જરે છે એટલે ચાલ્યો જાય છે એમ નથી, વેદનમાં આવે છે. જેમ કે ને ઓલું ઢોળાઈ ગયું બાજુમાં ચાલ્યું જઈશ નહીં. નિરંતર જરતો આસ્વાદમાં વેદનમાં આવે છે. અને એ કોણ છે એવું? સુંદર જે આનંદ. અરે આનું નામ મુનિદશા છે. અને આવા મુનિરાજને નિરંતર આનંદનું ભોજન છે અને નિજરાત થતી જાય છે. ભાઈ અહીંયા રોટલા છોડાય એમ નહીં પણ સ્વભાવમાં રમણતા થતા, વાત લઈ લીધી છે. રમણતા એટલે શું? સ્વભાવમાં રમણતા એટલે શું? લીન, ચલો એવું તો શબ્દ રમણતા, હાજી હાજી રમણતા, સ્વભાવમાં રમણતા. ઉપયોગ અંદરમાં રમે છે એટલે કે આનંદમય દશા હોય છે. જેમ હોય નાના છોકરા રમતા હોય તેમાં શું થાય? બે ચાર કલાક નીકળી જાય ખબર ન પડે. આનંદમયનું એ પણ મન છે. જે એમ સ્વભાવ, જેમ બોલો નંદનવન છે ને, છે ને ક્યાંક તો છે ને, કઈ ગપ્પુ નથી. નંદનવન ક્યાં હશે? મેરુ પર્વત છે ને, એમાં વન છે. નીચે જમીન ઉપરનું એનું નામ શું કહેવાય? ભદ્રશાલ વન. એના ઉપર નંદનવન. તો એટલું સુંદર હોય તો દેવો આવીને ક્રીડા, તો ક્રીડા કહો રમણતા કહો. તો રમવા એટલે ઉપયોગ, રમે છે, આનંદિત થાય છે. એ આનંદપૂર્વકની આ ક્રિયા છે, ક્રીડા છે, એનું નામ શું કહેવાય? રમણતા. ઓલી રમતમાં તો શું લાગે છે? થાકે લાગે છે. અને આ રમણતામાં શું હોય છે? થાક નહીં, આનંદનું એવું વેદન થાય છે કે રમણતામાં પણ એને ઓછપ લાગે છે, વચ્ચે વિકલ્પ આવે. તો એ સ્વભાવમાં રમણતા થતા આવી મુનિદશા હશે. અમે તેમ માનીએ મુનિદશા કેવી? ગુરુદેવજી શું શબ્દ વાપરતા? મુનિદશા કેવી? લોઢાના ચણા અને મીણના દાંતથી ચાવવા. મીણના દાંત કેવા હોય સાહેબ? પોચાને ચાવવા છે ના? સાધનાને ક્યારેય દુઃખમય માનીશ નહીં. અરે મુનિરાજને જે આનંદનું વેદન છે એ સૌ સર્વાર્થ સિદ્ધિના દેવને પણ આનંદ નથી, એટલો ઉત્કૃષ્ટ આનંદ ઉછળી ગયો છે. પ્રચુર આનંદ તે રમણતા થતા રોટલા સહજ છૂટી જાય. શું શબ્દ વાપરો છે? સહજ કોને કહેવાય? સહજ કોને કહેવાય? જ્યાં વિકલ્પની જરૂર નથી, સહજતા, જ્યાં સાપેક્ષતા નથી. સાકર ગળી હોય છે, ગળી હોય છે ને, સાકર છે ને, એટલે ગળી છે ને, કારણ કે એને શેમાં રાખે છે? ચાસણીમાં, એટલે જ ગળી થાય છે ને, નહીં તો કેવી રીતે ગળી હોય? લીંબુ ખાટું હોય ને, લીંબુ ખાટું હોય કે ન હોય? શું કામ ખાટું હોય છે? એનો જયારે પ્લાન્ટ હતો ત્યારે એને કયું પાણી પાયું હતું? ખાટું પાણી પાયું, એટલે લીંબુ કેવું થયું? સહજતાને સાપેક્ષતા ન હોય, સહજતામાં વિકલ્પ ન હોય. તો જ્યાં આવી સ્વરૂપની રમણતા જામે છે તો રોટલા આદિ લેવાના વિકલ્પો શું થાય છે? કરે અને છોડો એમ નથી, થતા જ નથી. તો એ સહજ છૂટી જાય છે અને તેને સાચું તપ કહેવામાં આવે છે. એવું તપ, પછી આગળ શબ્દ શું છે? જીવે. જીવે એટલે ક્યાં જીવ લેશું? કઈ ગતિનો લેશું? ક્યાં આરાનો લેશું? જીવે આપણે પોતે અનાદિ કાળમાં પૂર્વે કદી કર્યું આવું તપ. આવું તપ એટલે જ્યાં ઈચ્છાનો ઉદ્ભવ ન થાય. ઈચ્છાઓ બદલાય છે એ કોઈ તપ નથી. ખાવાની ઈચ્છામાંથી નહીં ખાવાની ઈચ્છા કરી લીધી છે એ તો આશ્રમનું બદલવું છે, પણ એમાં કોઈ આશ્રમનું અટકવું નથી, એમાં કોઈ બંધનો એક દેશ અભાવ થતો નથી, તો એ કોઈ તપ નથી. પણ આવું જે તપ છે એ આ જીવે અનાદિકાળમાં, કેટલો ખેત કે આવું તપ અને કેટલો કાળ આપણને મળ્યો તો? અનાદિકાળ અને છતાં પૂર્વે કદી 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 એટલે શું લેશો? ક્યારેયનો પણ એક હજી અર્થ, કદી એટલે ક્યારેય નહીં, કંઈક બધા ગુજરાતી તો આવડવું જોઈએ એટલું. એક સમય માત્ર પણ, શું છે? કદી એટલે ક્યારેય, અને ક્યારે એટલે ટાઈમ કેટલો? એક સમય પણ ક્યારેય કર્યું નથી. તો આ રીતે હવે તો કેવી રીતે થાય? આવું તપ કેવી રીતે થાય? હું અખંડાનંદ પરિપૂર્ણ જ્ઞાયક તત્વ છું. આ ધ્યાનનું ધ્યેય તત્વ દેખાડે છે. આશ્રયભૂત કોના? આશ્રય તને ઈચ્છાનો અભાવ થાય. ફરીથી આપણે શું કર્યું? તપની શું વ્યાખ્યા કરી? ઈચ્છા નિરોધ તપ. એમ ઈચ્છા છૂટી જાય તો કાંઈક છૂટે છે, તો કોકનો આધાર તો આવે કે નહીં? કોઈનું અવલંબન આવે કે નહીં? કે કાંઈક છૂટે અને કોઈનો આધાર ન હોય, કોઈના આધાર વગર. કોઈ પણ પ્રણમન છે ને એનો કોઈક આધાર હોય છે. ઓલું મલખમ કરતા હોય ખબર હશે કે નહીં? અહીંયા તો મહારાષ્ટ્રમાં તો બોલ મલખમ, વચ્ચે શું હોય? આખો થાંભલો. એના આધારે આખું છે, અધર આકાશમાં ન હોય. એ કેવું હોય છે? એકદમ સજ્જડ હોય છે ને, સજ્જડ. એવી રીતે જે કાંઈ પ્રણમન થાય, બદલાવ થાય, એ કોના આધારે થાય? એક સ્થિર ટકતા પદાર્થને. તો પણતીમાં શું કરવું છે? બદલો કરવો છે. તો એના માટે કોનું અવલંબન લેવું પડશે? સ્થિર તત્વનું, જેને આપણે શું નામ દઈએ? ધ્રુવ તત્વ કહો, ત્રિકાળી દ્રવ્ય કહો, પરમ પ્રાણામિક ભાવ કહો, પંચમ ભાવ કહો, જ્ઞાયક ભાવ, જે કાંઈ શબ્દોથી લે. તો એને અહીંયા કે હું આ અભિમાનનો કહેવાય? હું અખંડાનંદ નાયક તત્વ છું. આપણે તો પામર છીએ, સંસારી છીએ, પરિભ્રમણ કરનારા છે, એમાં વળી આવું કરવું? એ જીવનમાં અભિમાન સંયોગનું હોય, સ્વભાવનું તો સન્માન હોય. હું આવું તત્વ છું એમ આપણે સ્વભાવનું શું કરવું છે? સન્માન, બહુમાન કરવું છે. અભિમાન કોનું હોય છે? સંયોગ ને સંયોગી ભાવનું હોય છે. તો હું અખંડાનંદ, અખંડ આનંદ, ખંડ પૈડા વગર એક ધારાએ મારામાં આનંદ ભરેલો છે. અને એવી રીતે સાથે જ્ઞાન આનંદ સાથે કયું આવે લે છે? પરિપૂર્ણ જ્ઞાયક તત્વ છું. આમ કહીને શું લિંક લિંક શું છે? અખંડ આનંદ અને આ બાજુ જ્ઞાયક તત્વ, શું લિંક છે? જ્ઞાતાપણામાં રહીશ તો અખંડ આનંદ આવવાનો છે. કરતાપણામાં ગયો, વિકલ્પના કરવાપણામાં ગયો તો દુઃખ થયા વગર રહેશે ને. જ્ઞાય જ્ઞાતાપણામાં જો રહ્યો તો આનંદનું વેદન આવવાનું. તો હું અખંડાનંદ પરિપૂર્ણ. ફરીથી સ્વભાવ શબ્દ આવે ને તો બે શબ્દ તો યાદ રાખી લેવા. શું કહેવાય? સ્વભાવ હંમેશા કાળથી અને ભાવથી પરિપૂર્ણ જ હોય. સ્વભાવને કાળની મર્યાદા ન હોય. કેટલો કાળ? સ્વભાવને બીજી રીતે બોલીએ, કેવો હોય? સદાય હોય અને પૂર્ણ હોય. સદાય એટલે કાળ અપેક્ષા આવી ગયું. અને ભાવથી કેવો હોય? પરિપૂર્ણ. જેનો જે સ્વભાવ, કોઈ કે ના એવું ન હોય, બધા પદાર્થની અંદર એનો સ્વભાવ સદાય હોય એવું ન હોય તો શું કહેશે? એ તો બધું તમે લઈ લીધું એટલે બોલી લ્યો છો. પણ કોઈ કે ન હોય એમાં શું? સ્વભાવ ક્યારેક હોય, ક્યારેક ન હોય. જીવનમાં જૈન દર્શનની વાત નથી. લૌકિકતામાં તો કોઈ પદાર્થને ઓળખવાનું સાધન નહીં રહે તમારે. જો પદાર્થ હોય અને પદાર્થમાં એનો સ્વભાવ ન હોય તો એ વસ્તુને, પદાર્થને ઓળખવાનું તમારી પાસે સાધન શું રહેશે? લીંબુ ખાટું છે, સાકર ગળી છે, કારેલા કડવા છે, શેનાથી આપણે નક્કી કરીએ છીએ? એ સ્વભાવ છે. એમાં કોઈ એના સ્વભાવને, જેને આપણે કહે ને બાય ડિફોલ્ટ, કેવો હોય? હંમેશા નિત્ય હોય. સાથે ક્યારે પણ એવો પ્રશ્ન નહીં આવે કે સાકર ઘણા દિવસથી પડી છે, કદાચ કેવી થઈ ગઈ હશે? ગળપણ વગરની થઈ ગઈ હશે જીવનમાં. અને એને જૈન દર્શન એક બીજા સરળ ભાષામાં શું કહે છે, ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. શું છે, ગુણ એ સ્વભાવ આવી ગયો અને દ્રવ્ય શું આવ્યું, પદાર્થ આવી ગયો. કોઈ પણ પદાર્થ હોય અને એનામાં એના ગુણ ન હોય એવું કોઈ કાળે બને તો હું અખંડાનંદ પરિપૂર્ણ જ્ઞાયક તત્વ છું એમ સ્વભાવના લક્ષ્યે ઠહેરો. ફરીથી આ વાત કોની ચાલ્યા કરે છે, ઓલામાં રમણતા આવી અહીંયા ઠહેરો એ વાત આવી, કોની વાત ચાલે છે, નિજરા તપ એની માટે અહીંયા ઠરવાની વાત. શ્રદ્ધામાં પ્રતીતિ છે, ઓળખાણ છે, વિશ્વાસ, જ્ઞાનમાં જાણપણું, અને હવે કોની વાત ચાલે છે, ચારિત્ર, તેમાં રમણતા અને ઠૈરો. ફરીથી ઠૈરો એટલે જામી જવું, ઠગવું નહીં, આ ઠર્યો છે ને, કઈ શાંત થાય, શીતળ થાય, ઠરે છે, ઉપયોગ ઉપયોગવાનમાં હવે સ્થિર થતો ઠરે છે. તો સ્વભાવના લક્ષ્યે ઠરે છે ત્યાં રાગ છૂટતા. બે ફરીથી અસ્થિ નાસ્તિ, અસ્થિમાં શું કર્યું, સ્વભાવમાં ઠર્યો, સ્વભાવના લક્ષ્યે ઠર્યો, પેલાનું લક્ષ્ય એટલે શ્રદ્ધા જ્ઞાન કરીને હવે સ્થિરતા, તો ઠર્યો. અને ત્યાં ત્યાં એટલે તેજ સમયે રાગ છૂટતો છૂટે. અને આને જ બીજા શબ્દોમાં 74 ગાથા સમયસારમાં શું લીધું, જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રવોથી નિવૃત્તે, અને જેમ જેમ આશ્રવોથી નિવૃત્તે છે તેમ તેમ વિજ્ઞાન ઘન થતો. એક વાત એ લીધી, જેમ જેમ અને તેમ તેમ એટલે શું કહેવાય, શું કરીને કહેવાય, સંબંધ તો જેમ જેમ અને તેમ તેમ કોને બતાવે, કાળ, કાળ જેમ જેમ ટાઈમ, જેમ જેમ અને તેમ તમે કોને દેખાડે, કાળ. પછી બીજું જેટલો અને તેટલો, એ ક્વોન્ટિટી દેખાડે, કે જેટલો સ્વભાવમાં ઠરે છે એટલો આશ્રવથી છૂટે છે, અને જેટલો આશ્રવથી છૂટે છે એટલો સ્વભાવમાં. આ બધા શબ્દો આચાર્ય લખ્યા જ બધું નહીં, આ બધું ટીચિંગ પેલા કર્યું હશે ને, બધું નહીં કર્યું હશે બધું. અરે આ વાત શબ્દોમાંથી નથી આવતી, અંતરંગના અનુભવને સ્પર્શીને આવે છે. એને કોઈ ભણવાની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની જરૂર, સહજતાનો માર્ગ છે, સહજતાની સાધના ચાલે છે, તે સાધનાને વર્ણન કરતા શબ્દો પણ સહજ આવી જાય છે. ક્યારેય ગુરુદેવસિંહના પ્રવચનમાં ગુરુદેવને શબ્દો ગોતવા રોકાવું પડતું હોય એવું લાગ્યું છે. વર્ષોના પ્રવચન કોઈના જેને આમ શું કહે, જસ્ટ ફ્લોઈંગ, જસ્ટ ફ્લો ચાલતો જ હોય છે. આ કોઈ અંદરની એક ધારા એવી છે કે એના માટે શબ્દો પણ સહજ એ પ્રમાણે એ આવી જાય. તો અહીંયા કે જ્યાં સ્વભાવના લક્ષ્યે ઠરે છે તો ત્યાં રાગ છૂટે છે. અને બે વાત થઈ, કોની આ વાત આવી, પોતાના જ આત્માની. હવે તે વખતે શું થાય છે, સ્વભાવમાં ઠરતો જાય છે, રાગ છૂટતો જાય છે, તો સામે સંયોગમાં શું બને છે, રાગના નિમિત્ત જે શરીર એના ઉપરનું પણ લક્ષ છે જે છૂટતો જાય, એ શરીર પ્રત્યેનું પણ લક્ષ. અંદરમાં સ્વભાવ ઝૂકે, સ્વભાવ તરફ ઝૂકે અને સંયોગ વૃત્તિ રહી જાય તો સ્વભાવ તરફ શું ઝૂકે છે ને, સ્વભાવના લક્ષે ઠર્યો કે ને, સ્વભાવની જ્યાં અધિકતાને એમાં થઈ તો સામે શું થાય છે, સંયોગ અને એના ઉપરની જ્યાં સુખ બુદ્ધિ છૂટી ગઈ છે. એનું પણ ગુરુદેવસિંહના ઘણા ઘણા દ્રષ્ટાંતો, અહીંયા ફટકડી હોય અને બાજુમાં સાકર હોય, ઓલમોસ્ટ બે સરખો જેવું લાગે, માખી આવે છે ફટકડી ઉપર બેસે છે, શું થાય છે, ત્યાં ને ત્યાં ચોટી રહે છે, નહી ફટકડી ઉપર બેસે તો ન રહે, કેમ નહી, કે એનો તુરો સ્વાદ આવે છે, જેવી લાગ્યું એને હશે સાકર જેવું, અને મન નથી આતે જે દ્રષ્ટાંત માટે બેસે છે, પણ જ્યાં સ્વાદ નથી તો તરત જ શું થાય છે, ઉડી જાય. પછી એની બાજુમાં સાકર ઉપર બેસે છે તો શું થાય, ક્યારે ઉડી જાય. હજી કઈ, હજી વધારે કેવું છે ગુરુદેવજી કહે. અરે એવું ચોટી ને, કારણ કે રસ કે નાનો બાળક મોઢા ઉધી આવે તો નથી ઉડતી, પછી ભલે ઉડી જાય. આ તો કહેવાનું શું છે, રસ રસ. તો અહીંયા જ્યાં સ્વભાવ તરફનો રસ જામે છે એને શરીરાદી સંયોગો ઉપર હજી રસ રે એવું ક્યારેય ન બને. રસનો પ્રવાહ એક દિશા તરફ હોય છે. તો અહીંયા એ શરીર જે રાગના નિમિત્ત જે શરીર, ફરીથી વિચારવા જેવું છે, રાગ સેના નિમિત્તો છે, સુખના નિમિત્ત છે. રાગ સેના નિમિત્ત છે, દુઃખ. ઉલટાનું સારું શરીર હોય તો આપણે તો કાંઈ દુઃખ નથી હોતું, હા બીમાર પડે ત્યારે દુઃખ હોય છે. અત્યારના નિરોગ શરીર હોય, નખમાં રોગ ન હોય ત્યારે શરીર સેનું નિમિત્ત, ચલો એગ્રી. બીમાર પડે, પીડા થાય, રોગ થાય ત્યારે તો સેના નિમિત્ત દુઃખના, પણ જયારે નિરોગ હોય, દેવનું શરીર લે, ચલો તમને અહીંનો ઓદારિકનું કઈ પ્રોબ્લેમ હોય તો દેવનું શરીર વૈખરી છે, એને કેટલા રોગ હોય, એ કઈ ન હોય ને, તો એ દુઃખનું નિમિત્ત કે સુખનું નિમિત્ત, શેનું નિમિત્ત. વૈકરિક શરીરની વાત છે, સંયોગ ભાઈ ને, વૈકરિક શરીર જેમાં રાગ જ ન હોય, એટલે જેમાં રોગ જ ન હોય, એ શરીર શેનું નિમિત્ત, દુઃખનું કે સુખનું. દુઃખનું નિમિત્ત ને, દુઃખનું, એમાં શું થાય, દુઃખ શું છે. અચ્છા ચાલો એને, અને નારકીનું છે જેને જન્મથી જ મહારોગોથી ભરેલું, એનું શરીર દુઃખનું નિમિત્ત કે સુખનું નિમિત્ત. નિમિત્ત નિમિત્ત આપણે કહીએ, એનાથી સુખ દુઃખ થાય છે એમ નહીં, નિમિત્ત નિમિત્ત. અહીંયા નિમિત્ત શબ્દ છે ને, ફરીથી દેવનું તમને દુઃખનું નિમિત્ત લાગે તો નારકીનું કેનું, બેમાં ફરક નથી કઈ, બેમાં ફરક છે કે નહીં. નારકીનું શરીર કેવું હોય છે, જન્મથી જ મહારોગોથી ભરેલું છે, અને તમે દેવને તો જરાય રોગ પ્રશ્ન જ ન હોય, અને બે કેવી દુઃખના, ફરી ફરીને રાગના અનુકૂળતાના રાગને આપણે ક્યારેય દોષ સ્વીકારવો જ નથી. અનુકૂળતાના રાગને ક્યારેય દોષ તરીકે સ્વીકારવું જ નથી, ઉલટાની એની અનુમોદના કરશું. પોતાને હોય ને બીજાને કે શેની હશે, ના સારું તમે આ દવા લો, નિરોગ થશે, સારું થશે તમને. પોતાને તો પક્ષ છે જ, શું કરે છે, આવે છે ને અગિયારમી ગાથા સમયે, વ્યવહારનો પક્ષ તો અનાદિ છે જ, અને બીજાને પણ એની જન, કારણ કે જેને જેનો પક્ષ એની જ અનુમત ના કરવાના. તો અહીંયા આ રાગના નિમિત્તો એટલે કે દુઃખના આકુળતાના એમ કહીને દ્વેષ કરીશ નહીં, એ તરફનું લક્ષ છોડજે. અહીંયા નિમિત્ત કહીને એનો દોષ છે કે એમાં આપણે વૃત્તિ જોડીએ છીએ એકાકાર, એ દોષ છે. તો રાગના નિમિત્ત જે શરીર ના ગમે, ના શરીર છે તો સાધના થાય ને, શરીર ન હોય તો મુનિદશા પડાય, શરીર ન હોય તો મુનિદશા પડાય. અરે ઓલ શરીર ન હોય તો તારે પાડવાનું શું, પૂર્ણતા પામી ગયો છે, શું ચિંતા કરે છે તું, પણ એમ થાય કે શરીર ન હોય તો, અને બારમાં તો ન્યાથી જ ગુરુદેવ શીખે ને, પહેલું સુખ તે બસ જ્ઞાતી શરૂઆત થાય, પછી શું થાય. આ આપણો ગણિતનો દાખલો એવો ગણીએ છીએ ને, બે ને બે પાંચ કરીને શરૂ કરીએ છીએ, ક્યારે સાચો જવાબ નથી આવવાનો, એ તો નેચરલી ને, ફર્સ્ટ સ્ટેપમાં જ આપણે શું કરી નાખી, ભૂલ મિસ્ટેક કરી નાખી, પછી આખો જવાબ સાચો આવવાનો કોઈ દી, એમ મૂળ પાયામાં આખો શું ભૂલ કરીએ છીએ. શરીરે સુખી તે સુખી સર્વ વાતે, આ બધા બધા સાંભળી લઈએ. તો અહીંયા કહે છે કે શરીર રાગના નિમિત્ત જે શરીર, તેના ઉપરનું લક્ષ સેજે છૂટી જાય છે. વજન સેના ઉપર આવે છે, સેજે, પરાણે નથી કોઈ. અને અને જો આખો ક્રમ લીધો, ક્યાંથી પેલો ક્રમ લીધો, સ્વભાવનું લક્ષ કર્યું તો શું થયો, રાગ છૂટ્યો. રાગ છૂટ્યો તો રાગનું નિમિત્ત કોણ છે? શરીર. એના ઉપર લક્ષ પણ છૂટ્યું, અને શરીર ઉપરનું લક્ષ છૂટ્યું તો ખાવાનો વિકલ્પ કે નહીં ખાવાનો વિકલ્પ? કાંઈ જ વિકલ્પ નથી. ખાવાનો વિકલ્પ કોના નિમિત્તે આવે છે? શરીર રૂપે છે. અને શરીર ક્યારે છે? રાગ છે તો. અને રાગ ક્યારે છે? સ્વભાવમાં, જાયમાં નથી. તો સુંદર રીતે આખી નહીં, સ્ટેપ બાય સ્ટેપ ગુરુદેવ પૂર્ણ કરતો કે અહીંયા શું છે, ફરીથી સ્વરૂપમાં જામે છે, ઠરે છે, તો શું થાય છે? રાગ નથી થતો. રાગ નથી થતો તો રાગના નિમિત્તે શરીર ઉપર લક્ષ નથી, અને શરીર ઉપર લક્ષ નથી તો આહાર લેવો ન લેવો કોઈ પ્રશ્ન જ નથી થતો. તો અહીંયા શરીર તેના ઉપર લક્ષ છે જે છૂટી જાય, અને શરીર ઉપરનું લક્ષ છૂટતા આહાર આદિ પણ છૂટી જાય. આહાર એટલે પછી પીવાનું ને ઠંડી ને ગરીમ ને કાંઈ શું રહેવાનું છે એ બધું છૂટી જાય છે. આ રીતે આજા પદ્ધતિ આપી સ્ટેપ બાય સ્ટેપ. ફરીથી ચલો લઈ લેશું સ્ટેપ. કેટલા સ્ટેપ લીધા? ચાર. ચાર સ્ટેપ. પહેલું કયું સ્ટેપ? સ્વભાવના લક્ષે ઠરતા ઠરતા. હવે સામે શું થયું? રાગ છૂટ્યો. રાગ છૂટ્યો તો શું બીજો સ્ટેપ? પહેલું સ્વભાવમાં લક્ષે ઠર્યો એક, અને તો શું થયું બીજો સ્ટેપ? રાગ છૂટ્યો. હવે ત્રીજું, રાગ છૂટ્યો તો શું થયું? રાગના નિમિત્ત એવા શરીરનું લક્ષ છૂટ્યું. અને એ ચોથું, એનું જે લક્ષ છૂટ્યું તો શરીર માટે જે આહાર આદિ લેવાના એ પણ વિકલ્પ હવે આવતો નથી. આ રીતે ચાર રીતે કરીને આ રીતે સ્વભાવના ભાન સહિત છે. સ્વભાવનું લક્ષથી શરૂ કર્યું હતું. આ રીતે સ્વભાવના ભાન સહિત અંદર શાંતિપૂર્વક ઠેરો. ફરીથી શબ્દ શું આપ્યો? શું આ બધા શું હશે? અરે જ્યાં અતિન્દ્રિય આનંદ કે રસ નથી તો ઉપયોગ ઠરશે પણ નહીં. આકુરતામાં ઉપયોગ ક્યારે સ્થિર નહીં રહે. આકુરતા તો ગણીની દૂર વાત. ક્યાંક ભય પણ લાગ્યો ઉપયોગ ક્યાંય નહીં ઠરે. છે કોઈને પણ ભય હશે, અથવા ઘણી વાર કોઈક એક એમાં આકુરતા, ભય, લાલચ જે પ્રકાર હશે એમાં ઉપયોગ ક્યારે સ્થિર નહીં થાય. અને જ્યાં પરિણામોમાં એક રૂચિ શાંત થશે તો ઉપયોગ ઠેરા વગર રહેશે. વિકલ્પોની આકુરતામાં ક્યારે ઉપયોગ ઠરવાનો નથી, સ્થિર થવાનો નથી. વિકલ્પોમાં તો આખો ચંચલિત રહેવાનો. આજે આપણને કોઈને પણ એવું થાય વાવાઝોડું કે આતે આવવાનું છે, એક ભયથી શું થવાનો છે ઉપયોગ? ચંચલિત થઈ જવાનું. તો અહીંયા કેવી રીતે ઉપયોગ અંદર ઠરે છે કે સ્વભાવનું ભાન અને શાંતિપૂર્વક. કસાય છૂટી જાય છે તો ઉપયોગ ક્યાં છે? અંદરમાં ઠરે છે. અને તેનું નામ જ તપશ્ચર્યા કહેવામાં આવે છે. એનું નામ જ તપ કહેવામાં આવે છે. અને એ જ તપ નિજરા છે. જે કોઈ વિકલ્પો છે સ્વયં શું છે? વિકલ્પ સ્વયં પોતે આશ્રવ છે. એમાં તપ ક્યાંથી આવ્યું? એમાં નિજરા ક્યાંથી આવ્યું? તો એ તપશ્ચર્યા છે. અને એની સામે સ્વભાવના ભાન વગર. ઉપર લાઈનમાં શું આવ્યું હતું? સ્વભાવના ભાન સહિત. હવે એનાથી ઓપોઝિટ, સ્વભાવના ભાન વગર ઈચ્છાને રોકું, ત્યાગ કરું એમ કહે. જો બે વાત લીધી. કઈ બે વાત લીધી? ઈચ્છાને રોકું પોતાના પરિણામમાં, અને બારમાં સંયોગનો ત્યાગ. બે વિપરીતતા છે. સ્વભાવના ભાન વગર ઈચ્છાને રોકે. સ્વભાવના ભાન વગર ઈચ્છા કેમ ન રોકાય? અમે તો ઘણી ઈચ્છા રોકી દઈએ ને, શ્વાસ રુંધન કરી દઈએ છીએ ને, કુંડલી જાગ્રત થાય છે ને, કેમ ઈચ્છાને નથી રોકતા? છે ને, ના એ નહીં, તો રોકી લઈએ છીએ પછી અમારી ઈચ્છા છૂટી જાય છે. અમે એવા કુંડલી જાગ્રતમાં પહોંચી જઈએ છીએ કે ત્યાં પછી કાંઈ શૂન્યાવકાશ થઈ જાય છે, ત્યાં કાંઈ ઈચ્છાઓ નથી હોતી. તમને કરતા આવડે ને એટલે શું થાય? એક વાર કરી જુઓ તમને. ક્યારે પણ નિરિકલ દશા એ શૂન્યાવસ્થા નથી. શું છે નિરિકલ દશા? એ શું છે? શૂન્ય અવસ્થા નથી, અતિન્દ્રિય આનંદના વેદનવાળી દશા છે. વિકલ્પનો અભાવ છે એટલે નિરિકલ્પ છે, પણ અતિન્દ્રિય આનંદ તો ત્યાં શું હોય છે, અને નિરિકલ્પ દશામાં તો ઉભરો આવતો હોય છે. જગત જે માને છે નહીં, શું થઈ જા, શૂન્ય થઈ જાઓ, શૂન્ય વિકલ્પ છોડો. ગુરુદેવસિંહ પ્રવચનો જૂના હશે સાંભળશે એમાં આવશે, શૂન્ય થઈ જાઓ, શૂન્ય થઈ જાઓ, વિકલ્પ છોડો, વિકલ્પ, અથવા વિકલ્પ છોડવો હોય તો જેટલો વિકલ્પ થાય એવો વિષય લઈ લો એટલે વિકલ્પ છૂટી જશે. એ બધા આવી જો ક્યાં ક્યાં કલ્પના, તમને એક એનો એક્ઝામ્પલ આપ, બહુ તમને હસવું આવે તો એકવાર હસી લો એટલે શું છે, હસવાનો વિકલ્પ. એ વાત તો આમ તો લોજિકલ લાગે છે ને, ફરીથી કેમ નહીં, તમને ખાવાનો વિકલ્પ થયો અને ભર પેટ ભાવતું ભોજન ખાઈ લીધું, હવે શું થશે, ખાવાની ઈચ્છા રહેશે, ખાવાની ઈચ્છા થશે, ખાવાની એક કલાક પછીની વાત, ત્યારે ત્યારે તો નથી ને, ત્યારે તો નથી ને. જીવનમાં ઈચ્છાના અભાવને માટે વિષય દેવો એ ઉપાય નથી, ઉલટાનું. શું બોલીએ છીએ પૂજામાં, માનો પાવક મે ઘી ડાલા, ઈચ્છાને વિષય દેવો એ ઈચ્છાની વૃદ્ધિનું નિમિત્ત બનવાનું છે, અભાવનું નહીં. આ દુનિયાથી જુદો માર્ગ છે. દુનિયામાં તો એમ કહે છે ભૂખ લાગી ખાય લે, વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી નથી થતી, એ ખાધા પછીના નવા વિકલ્પો ઉભા થાય છે. ગુજરાતીમાં શું કહે, ક્યાંક કહેવાય છે ને, એક સાંધે ને અહીંયા એક સાંધે ને અનંતા ઉભા થશે. શું છે, અહીંયા એક સાંધે ને તેર નહીં, અહીંયા એના પાછળ વિકલ્પોની વણઝાર આવશે. આ જૈન દર્શનની એક અદભુતતા છે. એ વિષય ઈચ્છા થઈ વિષય દેવો એનો ઉપાય નથી, ઈચ્છા થઈ તો અનિચ્છક આત્મા તરફ ચાલ્યો જાજે. અને એના માટે કઈ ગાથા આવે છે, હવે તો બોલ, દરરોજ બોલીએ છીએ નહી, અનિચ્છક કહ્યો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે અસન ને, આવે છે ને, અને પાન ને, ચાર એમાં બોલ આવે છે, પુણ્ય પાપ અસન એટલે ખાવું આપણે વાત લઈએ અને પીવું, એ ચારની વાત છે. આ એનો ઉપાય છે. અનિચ્છક એવા સ્વભાવમાં ઈચ્છાતી રહી સ્વભાવમાં પહોંચી જજે, કોઈ પણ ઈચ્છા ઉત્પન્ન જન્મ જ નહીં પામે. શું થાય, પણ નથી તત્વ અભ્યાસ અને નથી આત્મહિત કરવાની એક શું કહેવાય, દરકાર, દરકાર, સાવ ગુજરાતી દરકાર. તત્વનો અભ્યાસ નથી અને આત્મહિત કરી જવાની કોઈ ભાવના, કોઈ દરકાર નથી. જેમ પોતે ખરેખર તો એક વિચાર કરીએ, ઓલું સાંભળ્યું જ હશે ને, કેમલ રેસમાં ને એમાં હોય છે ને, એને છેવાડે કોઈ બાળકને કે એને બધું બાંધીને દોડાવે ને એવું બધું કરે, એ કેવું પેઇનફુલ હશે. એવું તો હવે કદાચ બંધ હશે, પણ પેલા એવું કદાચ સાંભળ્યું હશે, ઓલો હોય ને બરોબર ને, એવું કેમલ રેસ આવતું હતું ને, એવું એ છોકરાની કેવી પીડા હશે. અરે એ તો છે, આપણે ઈચ્છાઓની પાછળ કેવા ઘસડાઈએ છીએ, ઘસડાય છે ખબર પડશે ઈચ્છાઓની પાછળ. અરે એવા દુઃખની અત્યારના તીવ્રતા કેમ નથી લાગતી, અને આવા ઇન્દ્રિયના વિષયોમાં હર્ષિત થઈને આનંદિત થઈએ છીએ આપણે. તો અહીંયા ફરીથી શું છે, સ્વભાવના ભાન વગર ઈચ્છાને રોકવું અને ત્યાગ કરવું એમ કહે કહે એટલે માને, પણ ભાન વગર તે કોના જોરે ત્યાગ કરશે. જો આવ્યું ગુરુદેવસિંહ, તને જે ઈચ્છા રહીતનું જે તત્વ છે, અનિચ્છક વિતરાગરૂપ જે તત્વ છે, એનો તો તને ખબર નથી, તો કોના જોરે એટલે કોના આશ્રયે તારે શૂન્ય થવું છે, ઈચ્છા રહી થવું, તો કોકનો આધાર કોનો લઈશ તું. તો એ અહીંયા સ્વભાવના ભાન વગર કોના જોરે, કોના અવલંબે, કોના આશ્રય ત્યાગ કરશે એક વાત, અને શેમાં જઈને ઠરશે. ઉપયોગ ને તો વિષય મેળવ નથી તું, અને તું કે છે મારી ઈચ્છા રહી જ થવું છે, ક્યાંથી થવાનું છે. બહુ સુંદર એ વાત, તારી પાસે આધારભૂત તત્વ તો મેળવું જ નથી, તું ક્યાંથી છૂટીશ અને ક્યાં તું જઈશ, બે છે. ક્યાંકથી છૂટીશ તો ક્યાંક તો જવું છે કે નહીં, અને જ્યાં જવું છે એની ખબર તો હોવી જોઈએ કે નહીં. બે પ્રકાર છે ને, કોક થી નીકળ્યા કોઈ ઘર થી તો ક્યાં તો જવું છે કે નહીં, અને તો જ્યાં જવું છે એની શું હોવી જોઈએ, ખબર તો હોવી જોઈએ કે નહીં. નહીં હું તો જાઉં છું, ક્યાં જાઉં તો ગમે ત્યાં જાઉં, એ કોઈ જવાબ હશે એનો. એમ અહીંયા બે વાત શું છે કે જ્યાં સ્વભાવનું ભાન નથી તો કોના અવલંબે ત્યાગ કરીશ, અને સ્વભાવનું ભાન નથી તો તું સ્થરીશ સેમાં, સ્થિર સેમાં થાય. વસ્તુ સ્વરૂપ તો યથાર્થપણે સમજ્યો નથી, વસ્તુનું સ્વરૂપ હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એનો જો જવાબ મેળવ્યો નથી તો પછી ક્યાં ઠરીશ ને ક્યાંથી છૂટીશ. વસ્તુ સ્વરૂપ તો યથાર્થપણે સમજ્યો નથી. એનાથી આગળ આત્મામાં રોટલા વગેરે કોઈ પણ જળ પદાર્થના ગ્રહણ ત્યાગ નથી. ફરીથી આગળ સિદ્ધાંત, આત્મામાં કોના આત્મામાં, આપણા આત્મા કે બીજાના આત્મામાં, કોના આત્માની વાત ચાલે, બીજાના કે આપણા, આપણા આત્માની વાત ચાલે છે ને, મારા આત્મા, ચલો મારા આત્માની લે તો આ મારામાં, આત્મામાં એટલે શેમાં, મારા અસ્તિત્વમાં હોવા પણ રોટલા વગેરે કોઈ પણ, સાવ આત્માના તો ખાલી કરી નાખશે. હાવ જ્ઞાનીઓ કેવા હોય છે, આપણું બધું શું છે લૂંટી લે છે ને આપણું બધું. અરે શું છે, બહાર નહીં, આપણે માન મહેનત કરી પરસેવાની કમાણી છે, કહ્યું બાપ, આપ બાપ કમાય નથી, આપ કમાય છે. નહીં દિવસ રાત એક કરીને ઘણા શબ્દો બહુ જ વાપરે, બાહુબળે પાછું નહીં, દોરી લોટો લઈને આવેલા, ક્યાં ક્યાં અભિમાનમાં દોડીએ છીએ. અહીંયા એક સરસ એના માટે પૂજામાં, તુમ સાદાની ક્યા કોઈ હો જગ કો દે દી જગ કી. અરે ખરેખર મારું જે તત્વ હતું ને એને મને જ્ઞાનીએ બતાવ્યો, હું કોકના માલિકીની ચીજને મારો માનીને ચોર બનતો હતો. જેને હું મારા પણ માનતો હતો એ કોનું હતું, કોકની, બીજાની માલિકીની ચીજ હતી, એને હું મારો માનીને ચોર બનતો હતો. મને જ્ઞાનીઓ યથાર્થપણે મને મારો વૈભવ દેખાડ્યો છે. તો આપના જેવા દાની કોણ હોય, તુમ સા દાની ક્યા કોઈ હો જગ કો દે દી જગ કી નિધિયા. અહીંયા લૂંટતા નથી, આપણું જે સ્વરૂપ છે એને આપણને બતાવે. તો આત્મામાં રોટલા વગેરે કોઈ પણ જળ પદાર્થના, કોઈ પણ, હવે કોઈ પણ કહી નાખું શું છે, હવે પ્રશ્ન પૂછીશ નહીં. શું કીધું, કોનો નિષેધ કર્યો છે, કોઈ પણ, પછી પૂછવાનું જ નથી આ રાખું કે ન રાખું. નહીં માં મહેનતે એન્ટીક આઈટમ કોઈ નહોતી મળતી ને મેં નહી, કોઈ પણ ભેદ પાડીશ નહીં. કોઈ પણ જળ પદાર્થના ગ્રહણ ત્યાગ નથી, પરંતુ કોઈ પ્રકારે લેવું મૂકવું પણ નથી. શું છે, ગ્રહણ ત્યાગ નહીં, અહીંથી અહીંયાથી લેવું, આગળ પાછળ કરવું, શું છે, અને શબ્દ આગળ શું વાપરો છે, કોઈ પ્રકારે, ઓલામાં કોઈ પણ હતું અને અહીંયા કોઈ પ્રકાર એટલે શું, કોઈ પ્રકાર એટલે શું, હા નથી પણ કોઈ પ્રકાર એટલે શું, લેવું મૂકવું નથી, લેવું બહારથી લાવવું નંદ, કોઈ પ્રકારે દ્રવ ક્ષેત્ર કાળ ભાવે પણ નહીં, અને એક નિશ્ચયથી ને વ્યવહારથી પણ નહીં. સામાન્ય પણ આપણે શું માનીએ છીએ, નિશ્ચયથી તો કરતા નથી પણ વ્યવહારથી તો કરવું કે નહીં, શરીરનું વ્યવહારથી ધ્યાન રાખવું કે નહીં. તમે કહો છો એટલે માંડ માંડ અમે આટલું એગ્રી છીએ, તમે કહો છો બહુ, અમને તો નિશ્ચયથી ન કરી શકાય પણ વ્યવહારથી તો કરાય કે ન થાય. ચલો આપણે એક દ્રષ્ટાંત લઈએ, સમયસરનું બહુ ફેમસ દ્રષ્ટાંત, નિશ્ચયથી કુંભાર ઘડાને ન કરે, એગ્રી, ચલો તમારે આપણે 50 પણ 50 આપણું રાખવા, આ વ્યવહારથી તો કરે કે નહીં, વ્યવહારથી કુંભાર ઘડાને કરે કે નહીં, નિશ્ચયથી ન કરે, એ તમારે બધી દલીલો સાંભળીને એક્સેપ્ટ કરી લઈએ, વ્યવહારથી કરે કે ન કરે, વ્યવહારથી ન કરે. શાસ્ત્રમાં તો લખેલું આવે છે બધું. ચલો કર્મ જ્ઞાનાવરણી, કર્મના ઉદયથી જ્ઞાન હીણું થાય કે ન થાય, કર્ણાનયોગ વાંચીને કહેજો, ખાલી સમયસરને નહીં, શું છે બરોબર ને? જ્ઞાનાવણી કર્મના ઉદયથી એવું આવે કે નહીં? તો એ બરોબર છે કે નહીં? વ્યવહારથી જ્ઞાનાવણી કર્મ શું કરે છે? આપણા જ્ઞાનને હીણું કરે છે. જીવનમાં ફરીથી ટોડલમલજીનો એ મહા ઉપકાર છે. એમને બહુ જ સુંદર રીતે એ વાત, અને ગુરુદેવસિંહને એટલે સાતમો અધિકાર બહુ જ ગમેલો. એમણે બીજા પાસે લખાવી લીધો સંપ્રદાય માતા. એ તો વાત થોડી ઘણી ખબર જ છે બધાને, ખબર છે દર વખતે બધી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં ત્રણ એમને પ્રસંગ છે ગુરુદેવને બબ્બે વર્ષે. રાજકોટમાં 82માં મળ્યું, 84માં બગસરામાં સાતમો અધિકાર લખાવી લીધો, અને 86માં ઢસામાં મળ્યું તો રાખી લીધું. સેજે એટલે 82માં ગુરુદેવસિંહ રાજકોટમાં હતા, એમને કોકે આપ્યું, લગભગ લાખાણી છે એમણે કોકે આપ્યું, અથવા કોકે બીજે એક્ઝેક્ટ ભૂલાઈ ગયું. ત્યારે ગુરુદેવ વાંચતા એટલું ગમ્યું એમને, ગુરુદેવસિંહને ગમતું, કે કોઈ દર્શન કરવા આવે તો બોલો હોંકાર જેવું આમ કરવો ને, એક એ પણ ન ગમે. આહાર લેવાનું એ પણ એક ધૂન જેને કહેવાય, જેમ સમયસર એ રીતે વાંચતા એટલું ગમ. પણ શું, ત્યારે શાસ્ત્ર કોઈ દી સાથે રાખતા નહીં. જ્યાં હોય સ્થિરતા હોય, શાસ્ત્ર મળે તો વાંચીને પછી ત્યાં મૂકી દીધું, તો ત્યાં તો મૂકી દીધું. પછી 2 વર્ષ પછી ક્યાં ગુરુદેવસિંહ પધારેલા? બગસરા. અને ત્યાં એક કલ્યાણજીભાઈ કરીને એક ભાઈએ એમને શું આપ્યું? મોક્ષમાર્ગ પ્રકાશ ફરીથી વાંચેલું, ફરીથી ગમ્યું. એમાં સાતમો અધિકાર તો એવો ગમી લો કે બીજા પાસે લખાય, પોતે ન તો લખ્યો બીજા પાસે, અને એ સાથે રાખ્યો. પછી એનાથી જ 2 વર્ષ 82, 84 અને 86માં ઢસામાં ગુરુદેવસિંહ, ઢસા તો ખબર છે સોનગઢથી 45 કિલોમીટર, અને ત્યાં ઉપાશ્રયમાં ગયા. એક કબાટ હતો, તો સહેજ એક અમસ્તું કબાટમાં શું શાસ્ત્ર હશે એમ જોવા માટે ખોલ્યું, અને ખોલ્યું તો શું થયું? આખું ખાલી, ખાલી એક જ શાસ્ત્ર મોક્ષમાર્ગ પ્રકાર, આખું ખાલી. ગુરુદેવસિંહના જે હતા ધ્યાન, કોઈકને પૂછ્યું કે આ કોણ રાખી મૂકી ગયું એમ, કોઈનું હોય તો કે ના મહારાજ કોઈ મૂકી ગયું જ ખબર નથી, તમા જોતું હોય તો લઈ લો. તો ત્યારે એટલે તો એમાં એક સાતમા અધિકારમાં બહુ સુંદર નિશ્ચય વ્યવહારની વ્યાખ્યા. નિશ્ચય વ્યવહાર કોઈ વસ્તુનું નામ નથી, નિશ્ચય વ્યવહાર કોઈ ક્રિયાનું યથાર્થપણે નામ નથી, એક કથન પદ્ધતિ છે. આપણે શું કરીએ છીએ, કથન પદ્ધતિ, અને નાખી દઈએ છીએ શેમાં? વસ્તુમાં. માટીએ કરેલો ઘડો કયો છે? નિશ્ચય ઘડો છે. અને કુંભારે કરેલો કયો છે? તો બબે ઘડા થઈ જશે. કુંભારે ઘડો કર્યો નથી, કુંભાર ઘડો કરે છે, કરે છે પછી આગળ એ પણ નિમિત્ત જોઈને કથન કરાય છે. વ્યવહારનું કથન પણ કોઈ કારણસર છે કે એમ અમામસ્તું નથી. ઘડો જ બન્યો નથી તો કુંભારને વ્યવહારની ન્યા, કુંભારને ઈચ્છાય નથી. યોગ ને ઉપયોગ જે સ્વામી ગાતા તો નિમિત્ત પણ નહીં કહેવાય. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારથી એક કથન પદ્ધતિ હોય છે, અને એ વ્યવહારની કથન પદ્ધતિને યથાર્થ નહીં હોવાથી આપણે માની વ્યવહારથી કુંભાર ઘડો કરે છે. અહીંયા કોઈ પ્રકારે, કોઈ પ્રકારે એટલે નિશ્ચયથી તો નહીં પણ વ્યવહારથી પણ, પર પદાર્થને લેવા કે મૂકવા એ તારું કાર્ય જ નથી પછી શું છે? કાર્ય જ નથી તો નિશ્ચય વ્યવહારનો પ્રશ્ન જ એ લાગુ પડતો નથી. એને હવે આવું જો નથી તો હું કેવો છું? હું નિરાલંબી જ્ઞાયક સ્વભાવી છું. ઉપર આવ્યું તું શું બોલાયું તું? હું અખાંડાનંદ પરિપૂર્ણ જ્ઞાયક તત્વ છું. અહીંયા કે છે હું કેવો છું? અહીંયા કેમ આવું નિરાલંબી શબ્દ વાપરો? કોઈનું નહીં એવો શબ્દ શું કામ વાપરો? પરદ્રવ્યની ભિન્નતા છે એટલે એનું અવલંબન નથી. અહીંયા વાત છે ને, ચાલે પરદ્રવ્ય સાથેની વાત ચાલે છે ને, એના માટે અહીંયા કે છે મને કોઈનું આલંબન નથી, કે હું આહાર લઈશ તો શરીર ટકશે અને તો હું સાધના કરીશ, હું એવું આલંબન વાળું તત્વ નથી. મને કોઈનું આલંબન છે જ નહીં, અલિંગરણના બોલમાં આવે છે ને આલંબન નથી, એમ અહીંયા હું કેવું તત્વ છું? આવી એક નિરપેક્ષતાની વાત અંદરમાં રૂચી જોશે. બહારમાં તો પોતાની અધિકતા કરવા માટે શું જાણે અમે કોઈનું ઓબ્લિગેશન નથી લેતા ને. આજકાલ તો ટ્રેન્ડ એવો ને, ભલે અમે એકવાર હેરાન થશું પણ અમે કોઈને ઘણીવાર કોઈક જાતો હોય અજાણ્યા ત્યાં આપણા ઓળખીતા હોય એને કહી કે આપણા ઓળખીતા છે નહીં ને, ઓલું ઓબ્લિગેશન લેવામાં શું લાગે છે, થોડી હિંતા લાગે છે ને. અરે જો જ્ઞાન નિરાલંબી રહેવું તો નિરાલંબી તત્વમાં પહોંચી જાય ને. કોઈ એમ કહેતું અમે નિરાલંબી કોઈનું અવલંબન એવું કાંઈ જ નથી, ટ્રેનમાં બેસે જ કોઈનું આલંબન લઈને બેસે, પૈસા છે તો છે, દરેકમાં આલંબન તો છે, એમાં કાંઈ ચિંતા ન કરે પોતાની જાતિ. અરે નિરાલંબી તો એ છે કે જેને એક વિકલ્પનું પણ આલંબન નથી. તો હું નિરાલંબી જ્ઞાયક સ્વભાવી છું એવી શ્રદ્ધાના જોરે અંદર સ્વરૂપમાં એકાગ્ર થતા ફરીથી અસ્થિ આવી અને નાસ્તી આહારનો વિકલ્પ છૂટી જાય. કોન્સ્ટન્ટ ગુરુદેવ શેની વાત કરી, અસ્થિ નાસ્તી એકનું અવલંબન અને બીજાનું છૂટવું, એનો વિસ્તાર છે આગળ.
પિંકી ભક્તિ કરાવવાની છે ને.
આતમ કા ભવન અનુપમ સુંદર ફિર મનુજ જન્મ કા પાજાનાતમ કા ભવન અનુપમ સુંદર ફિર મનુજ જન્મ કા પાજાના સંયોગ મિલે સા ધરમી કે સંયોગ મિલે સા ધરમી કે નિજ કો છોડ કે મત જાના આતમ કા ભવન અનુપમ સુંદર હે કમાલ અજબ સ્વાતમ અનુભવ પાપો સે પરે હો જાતે હમ મિલન ફિર ગુણ મંદિર મે રત્નાત્રય કો પા જાતે હમ જહું ગતિ દુઃખ સે મન ડોલ ઉઠા ચહું ગતિ દુઃખ સે મન ડોલ ઉઠા ફિર જન્મ મનુજ કા પા જાના આતમ કા પવન અનુપમ સુંદર ફિર મનુજ જન્મ કા પા જાના સંયોગ મિલે સા ધરમી કે સંયોગ મિલે સા ધરમી કે નિજ કો છોડ કે મત જાના આગમ સુંદર જ્ઞાયક સુંદર ઉન્નતિ હમારી હો સુંદર કેવલ જપ તપ સે ક્યા હોગા સમ કિત કી કિરણ તો હો રોશન ભૂલેંગે ન નિજ કો હમ સબ અબ ભૂલેંગે ન નિજ કો હમ સબ અબ ચૈતન્ય ચમન કા પા જાના આતમ કા પવન અનુપમ સુંદર ફિર મનુજ જન્મ કો પા જાના સંયોગ મિલે સાધરમી કે સંયોગ મિલે સાધરમી કે અપને કો છોડ કે ના જાના આતમ કા ભવન અનુપમ સુંદર આતમ पवन अनुपम सुंदर फिर मनुज जन्म का पा जाना।
अशरीर सिद्धता ने प्राप्त सिद्धालय में विराजमान वर्तमान 24 ऋष्पादी मार्ग पर 24 इंद्र भगवान नो जय हो। दिव्य धनी ना दाता धर्म धुरंधर केवल ज्ञान कल्याण स्वरूप सिमंदर आदि अजित वीर पर्यंत विश्वमान जिनेन्द्र भगवान नो जय हो। वर्तमान अवसर समय ध्रुव धाम धक्ति धोनी दखावनार श्री बाहुबली मुनिन्द्र भगवान नो जय हो। दिन मुखोद्भवित परम वितराक सर्वदाता नित्य भोजक परमागम समयसादि समस्त जिनवाणी मात नो जय हो। भरत क्षेत्र भव्य भक्तों ने जिनवाणी मातना भेटना करानो भगवान श्री कुनकुंदाचार्य देवनो जय हो। एकत्व विभक्त नित सुदात्मा सम्यक स्वरूप समझावनार अनंत आनंद उपकारी श्री कहन गुरु देवनो जय हो। कहन गुरु महिमा प्रकाशक प्रसमूर्ति धन्यवतार पूज्य भगवती मातनो जय हो। अमूल्य तत्वना विचारक आत्मसिद्धिना प्रदाता परम कृपाळु देवनो जय हो। वितराकता पोषक परम पवित्र सनातन दिगंबर जैन धर्मनो जय हो। हे जिनवाणी भारती तो हे जपो दिन रैन जो तेरा शरणाग्रहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सुझे लोकालोक सोवाणी मस्तक नमू सदा देत हूँ तो। बोलो जिनवाणी मातनो जय हो।